આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્તિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત.
તે દોરે છે શો શું વિચાર, સ્વર્ગીય દિલાસો તે દેનાર, જે માર્ગે જાઓ જે કામ કરું તેમાં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે શો શું વિચાર, સ્વર્ગીય દિલાસો તે દેનાર, જે માર્ગે જાઉં કામ કરું તે માં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. મુજા બળ હાથ તેના હાથમાંય, ને હું કરું નહીં કચ કાંઈ, જે સ્થળ કે સ્થિતિમાં રહું તે માં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. તેજસ્વી પ્રકાશ પડે, શાંતિ કે તોફા માં પડું તે માં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. જિંદગીની સેવા થઈ પૂરી, સંપૂર્ણ જી તુજ કૃપાથી, મરણ બી ન જાણું તે માં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં.
આજના અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
બાળકો, તમને કોઈ એમ કહે કે તમારે દાંતની કોઈ જરૂર નથી તો તમને ગમે ખરું? એવું કોઈ કોઈને ગમતું હશે. ઇન્દ્રાબહેન, આ સવારના પહોરમાં કહેવા શું માંગો છો? દાંત વગર તે કોઈને ચાલતું હશે? અત્યારે તો ન ચાલે ને. ઘરદાર થઈશું ત્યારની વાત ત્યારે, અને તે 80 વર્ષે, અને એને તો હજુ એટલી બધી વાર છે કે એવું કદાચ બનશે જ નહીં. ઠીક છે, પરંતુ તમે જાણો છો કે 80 વર્ષે પણ તમારે રૂપાળા મજબૂત સફેદ દાંત જોઈતા હોય તો તેની શરૂઆત અત્યારે જ કરવી પડશે. 80 વર્ષે ઘડપણમાં લોકોને બીજા અંગોની જેમ જ કાળજી રાખતા આવડે તો તેમના મજબૂત દાંત પણ ટકી રહે. ઇન્દ્રાબહેન, આજે સવારમાં તમને કંઈક ગમત કરવાનું મન થયું? અને બાળકો, મેં એવા છોકરા છોકરીઓ જોયા છે જેમના દાંત તમારા જેટલી ઉંમરમાં તો સડીને ખલાસ થઈ ગયા હોય છે. મેં એવા પણ જુવાન લોકો જોયા છે જેમણે 20-25 વર્ષની ઉંમરમાં નકલી દાંતના ચોકઠા પહેર્યા હોય. એનો જરા વિચાર તો કરો. અને તમે બધાએ પણ પીળા, ગંદા અને પેઢા પાસે કાળા ડાઘવાળા દાંત હોય એવા ઘણા છોકરા છોકરીઓ જોયા હશે. દાંત ભાંગીને ત્યાં કાળી કિનાર રહી ગઈ હોય એવું પણ તમે જોયું હશે. જો લોકો તેમના દાંતની બરાબર દરકાર રાખે તો લગભગ દરેકના દાંત મોતી જેવા ચમકતા રહે અને તે ઘડપણમાં પણ એવા જ તંદુરસ્ત અને મજબૂત રહે. અને અલબત્ત તમને એવી કેટલીક કાળજી લેતા આવડે છે, દાંતની દરકાર રાખવાનો એકાદ ઉપાય કોણ કહેશે સીતા? દાંતણનો કૂચો ઘસવો, બરાબર શરીરના બીજા અંગોની જેમ જ દાંતને પણ ચોખ્ખા રાખવા જોઈએ. જો તેમાં ખોરાકના કણ લાંબો વખત ભરાઈ રહે તો કચરાપેટી જેવી જ દશા થાય છે, તે સડવા માંડે છે અને આવા સડી રહેલા પદાર્થની બાજુમાં રહેલા દાંતને પણ સડો લાગુ પડે છે, તેથી તે કાળો દેખાય છે અને તેમાં ક્યારેક કાણું પડી પોલો થઈ જાય છે. તેના પોલાણને દાંતના ડોક્ટર પાસે પુરાવી દઈએ તો દાંત બચાવી શકાય છે. દાંતના પોલાણને જો ડોક્ટર પાસે પુરાવી ન દઈએ તો તેમાં ખોરાકના કણ ભરાય છે અને પછી તે જ્યારે સડવા માંડે છે ત્યારે દાંત દુખે છે અને શ્વાસ ગંધાય છે. એટલું જ નહીં પણ તેમાં કેટલાક ઝેર પેદા થાય છે જે લોહીમાં ભળી તંદુરસ્તી બગાડે છે. તેથી જ્યારે તમે કોઈ દાંતણ કરવાનું કહે ત્યારે માઠું ન લગાડતા, પણ એવો દ્રઢ નિશ્ચય કરજો કે ભોજન પછી હંમેશા દાંત સાફ કરશો. બીજું, બાળકો, મારે એ કહેવાનું છે કે જેટલું દાંતણ કરવાનું અગત્યનું છે તેટલું જ બલકે તેથી વધારે અગત્યનું કામ તેની કાળજી રાખવા આ કરવાનું છે. જેવો પદાર્થો ખાવાથી હાડકા બંધાય છે તેવા જ પદાર્થો વડે દાંત બંધાય છે. જો તમે તેના બંધારણ માટે પૂરતા પદાર્થો પૂરા ન પાડો તો તે સખત અને મજબૂત નહીં બને. પછી ભલે ને તમે તેને ગમે તેટલા ચોખ્ખા રાખો તોય એના બંધારણ માટે ઉપયોગી પદાર્થ કયો છે? કોને યાદ છે શકુંતલા? ચૂનાના તત્વો, ઇન્દ્રાબેન. બરાબર, ચૂનાના તત્વો જ જોઈએ. હવે એ તત્વો પૂરતા પ્રમાણમાં શામાંથી મળે તે કોણ કહેશે? ગોપાલ, દૂધ અને શાકભાજીના ખોરાકમાંથી. ઘણું જ સરસ. અને ગોપાલ, તું તો તે ખાતો જ લાગે છે, તારો દેખાવ જોઈને જ હું એમ કહી શકું છું. ઇન્દ્રાબેન, હું પણ તે ખાઉં છું. હા, અમે બધા જ તે ખાઈએ છીએ ઇન્દ્રાબેન. મને ખાતરી છે કે તમે બધા તે ખાતા હશો. મને એ જાણીને ખૂબ આનંદ થાય છે. તમારા જેવા બાળકો માટે મને ગર્વ ઉપજે છે. સારા દાંત માટે દૂધ અને શાકભાજી ખાવા જોઈએ, પણ બધામાંય શાકભાજી તો ખાસ. તેથી ગાજર, કોબી, પાલક, રીંગણા, ભીંડા વગેરે તમને ન ભાવે તો પણ ખાવાનું ભૂલતા નહીં. અને ગોપાલ, કેવી રોટલીમાંથી ચૂનાનું તત્વ મળશે? આખે આખા ઘઉંના લોટમાંથી બનાવેલી રોટલીમાંથી. સાચું છે, મેદાની સફેદ રોટલીમાં ચૂનો નથી. જે છોકરો કે છોકરી મેદાની સફેદ રોટલી ખાય છે તેના દાંત નબળા અને નરમ હોય છે. અને પહેલા આપણે જામી જાય તેવા ખોરાકની ચર્ચા કરી હતી. મીઠાઈ, મુરબ્બો, ખીર વગેરેમાં ઘણું ખરું ચૂનાનું તત્વ બિલકુલ હોતું જ નથી. કુદરતી ગણપણવાળી ચીજો જેમ કે મધ, ખજૂર અને સૂકી દ્રાક્ષ વગેરેમાં ચૂનાના તત્વો હોય છે. સાકર અને ચૂનાને એકબીજા જોડે એટલું સારું ફાવે છે કે આપણે જો ચૂના વગરની સાકર ખાધી હોય તો શરીરમાં જ્યાં ચૂનો હોય ત્યાંથી તે મેળવી લે છે. તેથી જે બાળકો ખાંડવાળી ચીજો અને મીઠાઈ ખાધા કરે છે તેમના દાંત નબળા હોય છે. એટલા માટે આપણે ચૂનાવાળો ખોરાક પૂરતા પ્રમાણમાં લેવો જ જોઈએ. હવે આપણા દાંત સરસ મજાના અને મજબૂત કેવી રીતે રહે તે વિશે થોડું કહું. મને લાગે છે કે તમે આ વાતની કલ્પના નહીં કરી શકો, નારાયણ પણ નહીં કરી શકે. એ વાત છે ચાવવાની. પણ ઇન્દ્રાબેન, દરેક જણ ચાવે તો છે? નહીં ભાઈ, નહીં. જે રીતે તે ચાવવું જોઈએ તે રીતે કોઈ ચાવતું નથી. ચાવવાથી શું થાય છે તે હવે તમને કહું. આપણે જ્યારે વાસી ભાખરીના ટુકડા, કઠણ ટોસ્ટ, કઠણ બિસ્કિટ, સફરજન, સોપારી અને કાચા શાકભાજી જેવા સખત પદાર્થો ચાવીએ છીએ ત્યારે પેઢા પર લાગતું દબાણ ત્યાંથી વાસી ગયેલા લોહીને દૂર હાંકી કાઢે છે અને નવું તાજું લોહી લાવે છે. શરીરને માલિશ કરવાથી અને ચોળવાથી ક્રિયા જેવી જ આ ક્રિયા છે અને આ રીતે લોહીને દાંતને ઉપયોગી પદાર્થો પૂરતા પ્રમાણમાં પહોંચાડી શકે છે. પરંતુ જો દાંત વડે બરાબર ચાવવામાં ન આવે તો તેમ બનતું નથી. સ્નાયુઓની જેમ દાંતને પણ કસરત મળવી જોઈએ અને તે જો ન મળે તો આપણે વાપરતા ન હોઈએ તેવા સ્નાયુઓ ઢીલા પોચ થઈ જાય છે. તે રીતે પણ આપણે માત્ર નરમ ખોરાક ખાવાનું રાખીએ તે ન ચાલે. કમલા શું કહેવું છે તારું? ઇન્દ્રાબેન, સોપારી જેવા સખત ફળ દાંતથી તોડાય કે નહીં? નહીં જ, એનો કંઈ જ અર્થ નથી. આવા કઠણ પદાર્થોને દાંતથી તોડવા જતાં મજબૂત દાંતનો પણ પડ જવાનો કે દાંત ભાંગી જવાનો સંભવ છે. આ વાત નક્કર પદાર્થોને ચાવવાની બાબતની તદ્દન જુદી છે. ચાવવાથી એક બીજો લાભ એ થાય છે કે તે દાંતને સાફ રાખે છે. સફરજન કે ગાજરનો ટુકડો ચાવવાથી દાંતણ કર્યું હોય તેટલો લાભ થાય છે. બાળકોને માટે પણ એકાદ વખત દાંતના ડોક્ટર પાસે દાંતની તપાસ કરાવી લેવાની યોજના હંમેશા સારી ગણાય. એનાથી આપણને ખાતરી થાય છે કે આપણા દાંત ખરેખર સારા છે. આપણે પાઠ પૂરો કરીએ તે પહેલાં આજે ભોજનમાં તમને શું મળશે તે મારે કહેવું છે. પણ ના, એના કરતાં સારી વાત તો એ ગણાય કે તમે મને બતાવો કે આજના ભોજનમાં તમારા દાંત, હાડકાં અને સ્નાયુઓને પોષણ આપે એવી કઈ કઈ ચીજો હશે. કુમાર, તું કે. કાચા ગાજર. વાહ, ઘણું સરસ. કોઈક જાતની ઘઉંની સેન્ડવિચ, રીંગણા અને નાળિયેર. હા, કોઈક પ્રકારના ફળ તો લેવા જ જોઈએ. દાંત માટે નાળિયેર સારું છે. નાળિયેર ન મળે તો કાચા ગાજર અને રીંગણા પણ એના જેટલા જ સારા છે. સંતરા અને દ્રાક્ષ જેવા રસવાળા ફળો દાંતને ચોખ્ખા રાખે છે. શું છે સીતા? અખરોટ અને કિશમિશ. હા, એમને ખૂબ ચાવવા પડે. ખરું કે નહીં? બોલ અહેમદ, તારે શું કહેવું છે? ઇન્દ્રાબેન, કેળા ખાવાનો કોઈ લાભ ખરો? હા, ખોરાક તરીકે તે ઘણા સારા છે, પણ તે નરમ હોવાથી તેની સાથે ભોજનમાં સખત હોય તેવી ચીજો પણ ખાવી જોઈએ. નારાયણ શું કહે છે? મારી મા મને ભોજનમાં હંમેશા એક બાટલી દૂધ આપે છે અને તે કહે છે કે દૂધ પીવાથી મને ફળ ખાવામાં કંઈ વાંધો નથી, ખાસ કરીને જો હું ફળ પહેલાં ખાઉં તો. એકાદ ચીજ પણ ખાવા આપે છે. તે મને કહે છે કે આ ચીજ તો દૂધની ગરજ સારે છે. તારો શારીરિક વિકાસ જે ઝડપે થઈ રહ્યો છે નારાયણ, તેમાં જરાય નવાઈ પામવા જેવું નથી. તારા શરીરને કેવી રીતે સુદૃઢ, બાંધાવાળું બનાવી શકાય તેની તારી બાને બરાબર ખબર છે. આ બીજા બાળકો એ બધું શીખી રહ્યા છે, છતાં કદાચ તે તારી આગળ પણ નીકળી જાય. નમસ્કાર.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
હે ઈસુ, તુમારો હું પ્રીતિ કરું, ને પાપો નામો સંદા દૂર ધરું. ઉગાર્યો મને તે, હે ત્રાતા કૃપાળ, હે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે. Oh, હે ત્રાતા કૃપાળ, હે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે હા, તુજ પ્રીતિ નિહારી હું કરું છું પ્રી, હું માટે મરીને થયો પ્રાયશ્ચિત, શિરે ધર્યો શૂળનો તાજ, હે ઈસુ દયાળુ, રે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે હા.
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
અમે તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સ્વાગત કરીએ છીએ. હું રાજુ ગાવિત, દેવનું વચન તમારા સુધી પહોંચાડનાર. આજે આપણે આપણા જીવન વિશે શીખીએ કે આપણને જે જીવન મળેલો છે તે પ્રભુ તરફથી આપણને ભેટ તરીકે આપવામાં આવેલું છે. જીવન એ ઈશ્વર તરફથી થોડા સમયને માટે ઉસીની ભેટ તરીકે આપણને આપવામાં આવેલી છે. અને અયુબ તેનો પહેલો અધ્યાય 21માં લખવામાં આવ્યો છે, મનુષ્ય જન્મે છે ત્યારે તે નગ્ન રહેશે અને તેણે તેના જીવનમાં આશીર્વાદ આપનાર તે પ્રભુ છે. દેવ અયુબના જીવનમાં પુષ્કળ સમૃદ્ધિ તથા આશીર્વાદ આપ્યા અને દેવે તે એક ક્ષણમાં લઈ લીધો, સગળું નાશ પામ્યો તો છતાં અયુબ દેવને ધન્યવાદ કરે છે. અયુબ અહીંયા પોતાના જીવનને કિંમતી ગણતો નથી, પણ તેના જીવનને એક નગ્નતામાં દર્શાવે છે. જીવન એ ઈશ્વર તરફથી મળેલી સ્પર્શ્ય ભેટ છે. આપણે તેને જઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી કે તેની સોદાબાજી કરી શકતા નથી. જીવનનો ઉદ્ભવ સ્થાન ક્યાંથી થયો? ઉત્પત્તિ તેનો બીજો અધ્યાય અને 7માં લખવામાં આવ્યો છે, અને યહોવા દેવે ભૂમિની માટીનો માણસ બનાવ્યો ને તેના નસકોરમાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવન પ્રાણી થયો. જ્યારે મનુષ્યએ દેવની આજ્ઞા તડી ત્યારે તે પૃથ્વીનો અંત થશે ત્યાં સુધી દરેક મનુષ્યથી જન્મેલ માણસ મરણ પામશે જ, અને તેની હદ દેવે ઠરાવી આપી છે, જેને આપણે આજે જીવન કહી શકીએ છીએ. આજે બાઇબલ રીત પ્રમાણે આપણે જઈએ તો આપણને સમજાય છે કે આપણો જીવન થોડા સમયના માટે પ્રભુ તરફથી મળેલી ભેટ છે. આજે આપણને ઉત્પત્તિની અંદર જોવા મળે છે કે જીવન એ એક પ્રવાસ જેવું છે, એવું લખવામાં આવ્યું છે. ઉત્પત્તિ 47મો અધ્યાય અને 9ની અંદર યાકુબે ફારૂનના હજુરમાં પોતાના વીતેલા વર્ષોને એક પ્રવાસની ઉપમા આપી છે. તેણે કહ્યું, મારા પ્રવાસના દિવસો 130 વર્ષ જેટલા થાય છે. જીવન એ પૃથ્વીની અનંતકાળ સુધીની મુસાફરી છે. આપણે જઈએ છે કે આપણા જીવનની અંદર આપણે આ એક મુસાફરી જેવો જીવન જીવી રહ્યા છે. આપણને ગમે કે ના ગમે પણ આપણે આ પ્રવાસમાં મુસાફરી કરી રહ્યા છીએ. જન્મ એ સ્વયંચલિત શરૂઆત છે. કેટલાક માટે તે લાંબો લાંબો પ્રવાસ હોય છે, કેટલાક માટે તે ખૂબ ટૂંકો પ્રવાસ હોય છે. જ્યારે માણસ પ્રવાસમાં હોય છે ત્યારે તેને ખબર નથી પડતું કે આપણી મંજિલ ક્યાં છે અને ક્યારે પૂરી થશે. અને જ્યારે તેની મંજિલ અચાનક આવે છે અને તે વાહનમાંથી ઉતરી જાય છે, તેવું મનુષ્યનો એક મુસાફરી જેવો જીવન છે. તેની મુસાફરી પૂરી થઈ જાય છે અને તે આ પૃથ્વી પરથી પોતાનો એક મુસાફરી જેવો જીવનને પૂરો કરી નાખે છે. ગીતશાસ્ત્રો તેનો 90મો અધ્યાય અને 9માં એવું લખવામાં આવ્યો છે, જીવન એ વાર્તા સમાન છે. અમારા જીવનના સર્વ વર્ષો રસમાં વીતી જાય છે. જ્યારથી મનુષ્ય જન્મે છે ત્યારથી તેનું નામ આ જગતમાં લખવામાં આવે છે અને તેને આ જગતની દરેક બાબતોનું પ્રસંગોનો તે રસમાં તે જીવન વીતવવા લાગે છે. તેનું બાલપણ અને જુવાનીપણું, ગરડુંપણું, આ સર્વમાં જે દુઃખો, બીમારીઓ, કામો, ધંધા, રોજગારો અને દરેક દુઃખથી ભરાયેલા દિવસોને તે સામનો કરે છે ત્યારે પોતાનો જીવન વાર્તા જેવો પૂરો થાય છે એવું તેને લાગે છે. તેને ખબર પડતો નથી અને તેના જીવનના આયુષ્ય પૂરો થઈ જાય છે. એટલે બાઇબલ આજે આ જીવનને વાર્તા સમાન ગણે છે. બીજો સમુએલ તેનો 14મો અધ્યાય 14માં આપણને એવું જોવા મળે છે, આપણો જીવન ઢળાયેલો પાણી જેવું છે. આપણે બધાએ મરવું એ નક્કી છે ને જમીન પર ઢળાયેલો પાણી ફરી એકઠું થઈ શકતો નથી તેના જેવા આપણે છીએ. પણ માણસ તેના જીવનનું શરૂઆત કરે છે ત્યારે તેને પોતાના જીવનમાં સુખો, દુઃખો, ચડાવ, ઉતારનો સામનો કરવો પડે છે. પોતાના કામમાં તે વ્યસ્ત રહે છે અને જ્યારે તેનું જીવન પૂરો થાય છે ત્યારે તે ઢળાયેલા પાણી સમાન બની જાય છે. જેમ ઢળાયેલા પાણીને કોઈ પણ માણસ એકઠું કરી શકતો નથી, તેમ એકવાર મરણ પામેલાને કોઈ પણ વ્યક્તિ ઉઠાડી શકતો નથી. આ જીવન એક મહાન ભેટ છે અને તે પ્રભુ તરફથી મળેલી છે એ આપણે સમજી લઈએ. આ અસ્પર્શ્ય ભેટ છે કે તેને આપણે સ્પર્શી શકતા નથી અને આ જીવનને આપણે ટૂંકામાંથી લંબાવી શકતા નથી. યાકુબનો પત્ર તેનો 4થો અધ્યાય અને 14-15માં જણાવેલું છે, આપણું જીવન એ વાપ સમાન છે. થોડીવાર સુધી વાપ દેખાય છે અને થોડીવાર માટે અદૃશ્ય થઈ જાય છે. એટલા માટે આપણે આપણા જીવનને સાચવીએ અને આપણા જીવનને હંમેશા પ્રભુ માટે આપણે તૈયારી કરીએ. વાપનો જેવો જીવન ક્યારે અને કેમોક જતું રહે એ કોઈને પણ ખબર પડતી નથી. આપણે થોડીવાર સુધી મનન કરીએ, મનુષ્ય આ જગતમાંથી શું લઈ જવાનો છે. આ મૃત્યુ પામનાર શરીરની જે હદ દેવે ઠરાવી આપી છે તેને આપણે વટાવી શકતા નથી અને તેના હદના બહાર આપણે જઈને આપણો જીવન આપણે લંબાવી શકતા નથી. આ સમયે આપણે પ્રાર્થના કરીએ. મહાન સર્વશક્તિમાન ઈશ્વર પિતાજી, અમે તમારો આભાર માનીએ છીએ. આ ટૂંકા જીવનમાં તમે અમને મહાન જીવન જીવવા માટે પસંદ કર્યા છે ત્યારે અમે હંમેશા તમારી સંગાતે વફાદારીમાં રહીએ એવો જીવન જીવવા માટે અમને મદદ અને સહાયતારૂપ તમે થાઓ પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ, ફરી એકવારે અમે અમારા જીવન તમારા હાથમાં સમર્પિત કરીએ છીએ પ્રભુ. તમારો આગમન થાય ત્યાં સુધી, કે આ પૃથ્વી પરનો જીવન અમારો પૂરો થાય ત્યાં સુધી અમે તમારા માર્ગમાં બની રહીએ એવું તમે થવા દો. પ્રાર્થના ઈસુ પ્રભુ અમે તમારા પવિત્ર નામમાં માગીએ છીએ. આમેન. Thank you.
રાત મોજ કાજ ને મોજ ને તે
સરનામો હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.